રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 9. ઈશ્વર અને તેમના પસંદ કરેલા લોકો. હું ખ્રિસ્તમાં સત્ય બોલું છું, હું અસત્ય બોલતો નથી. મારું અંતઃકરણ પણ પવિત્ર આત્મામાં મારી સાક્ષી છે કે મને ભારે શોક તથા મારા અંતઃકરણમાં ખૂબ જ વેદના થાય છે, કેમ કે મારા ભાઈઓને બદલે, એટલે દેહ સંબંધી મારા સગા સંબંધીઓને બદલે હું પોતે જ શાપિત થઈને ખ્રિસ્તથી બહિષ્કૃત થાઉં એવી જાણે કે મને ઈચ્છા થાય છે. તેઓ ઇઝરાયેલી છે અને દત્તક પુત્રપણું, મહિમા, કરારો, નિયમશાસ્ત્રદાન, ભજનક્રિયા તથા વચનો તેઓના જ છે, પૂર્વજો તેઓના જ છે અને ખ્રિસ્ત દેહ પ્રમાણે તેઓ માના છે. તેઓ સર્વોપરી સદાકાળ સ્તુત્ય ઈશ્વર છે, આમીન. પણ ઈશ્વરના આશા વચનો જાણે કે વ્યર્થ ગયા હોય તેમ નથી, કેમ કે જેઓ ઇઝરાયેલના વંશજો છે તેઓ બધા જ ઇઝરાયેલી નથી, તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે માટે બધા જ તેના સંતાનો છે એવું પણ નથી. પણ એવું લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે, એટલે જેઓ દૈહિક સંતાનો છે તેઓ ઈશ્વરના સંતાનો છે એમ નહીં, પણ જેઓ વચનના સંતાનો છે તેવો જ વંશ ગણાય છે. કેમ કે વચન આ પ્રમાણે છે કે આ સમયે હું આવીશ અને સારાને દીકરો થશે. માત્ર એટલું જ નહીં, પરંતુ રિબકાએ પણ એકથી, એટલે આપણા પિતા ઈસાકથી ગર્ભ ધર્યો, અને સંતાનોના જન્મ અગાઉ જ્યારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે કરણીઓ પર નહીં પણ તેડનારની ઈચ્છા પર આધાર રાખે. માટે રિબકાને એમ કહેવામાં આવ્યું કે મોટો દીકરો નાનાની ચાકરી કરશે, જે પ્રમાણે લખેલું છે કે મેં યાકૂબ પર પ્રેમ રાખ્યો પણ એસાવ પર દ્વેષ કર્યો. ત્યારે આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, તેવું ન થાવ, કેમ કે તે મૂસા કહે છે કે જેના ઉપર હું દયા કરવા ચાહું તેના ઉપર હું દયા કરીશ, અને જેના ઉપર હું કરુણા કરવા ચાહું તેના પર હું કરુણા કરીશ. માટે તે તો ઇચ્છનારથી નહીં અને દોડનારથી નહીં, પણ દયા કરનાર ઈશ્વરથી થાય છે. વળી શાસ્ત્રવચન ફારૂનને કહે છે કે તારા દ્વારા હું મારું સામર્થ્ય બતાવું અને મારું નામ આખી પૃથ્વી પર પ્રગટ થાય એ કામ માટે મેં તને ઊભો કર્યો છે. તે માટે તે ચાહે તેના પર દયા કરે છે અને ચાહે તેને હઠીલો કરે છે. ઈશ્વરના ક્રોધ અને કૃપા. ત્યારે તું મને કહેશે કે એવું છે તો તે કેમ દોષ કાઢે છે? કેમ કે તેમની ઈચ્છાની વિરુદ્ધ કોણ થઈ શકે છે? પણ ભલા માણસ, તું વળી કોણ છે કે ઈશ્વરને સામો સવાલ કરે છે? જે ઘડાયેલું છે તે શું પોતાના ઘડનારને પૂછશે કે તેમ મને આવું કેમ બનાવ્યું? શું કુંભારને એક જ માટીના એક ભાગનું ખાસ વપરાશ માટે તથા બીજાનું સામાન્ય વપરાશ માટે પાત્ર બનાવવાને માટી ઉપર અધિકાર નથી? જો ઈશ્વરે પોતાનો કોપ બતાવવાની તથા પોતાનું સામર્થ્ય પ્રગટ કરવાની ઈચ્છા રાખીને નાશને પાત્ર થયેલા કોપના પાત્રોનું ઘણી ધીરજથી સહન કર્યું, અને જો મહિમાને માટે અગાઉથી તૈયાર કરેલા દયાના પાત્રો પર, એટલે આપણા પર, જેઓને તેમણે ફક્ત યહૂદીઓમાંથી નહીં પણ બિનયહૂદીઓમાંથી પણ તેડ્યા છે તેઓ પર પોતાના મહિમાની સંપત્તિ જણાવવા તેમની મરજી હતી, તો તેમાં ખોટું શું? જેમ કે તેઓ હોશિયાના પુસ્તકમાં પણ કહે છે કે જેઓ મારા લોક ન હતા તેઓને હું મારા લોક, અને જે પ્રિય ન હતી તેને હું પ્રિય કહીશ. અને એમ થશે કે જે સ્થળે તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી, ત્યાં તેઓ જીવતા ઈશ્વરના દીકરાઓ કહેવાશે. વળી યશાયા ઇઝરાયેલ સંબંધી ઘાંટો પાડીને કહે છે કે જો કે ઇઝરાયેલના સંતાનોની સંખ્યા સમુદ્રની રેતીના જેટલી હોય તો પણ તેનો શેષ જ ઉદ્ધાર પામશે, કેમ કે પ્રભુ પોતાનું વચન જલ્દીથી અને સંપૂર્ણપણે પૃથ્વી પર અમલમાં લાવશે. એમ જ યશાયાએ અગાઉ પણ કહ્યું હતું કે જો સૈન્યોના પ્રભુએ આપણી સારું બીજ રહેવા દીધું ન હોત તો આપણા હાલ સદોમ તથા ગમોરાના જેવા થઈ ગયા હોત. ઇઝરાયેલ અને સુવાર્તા. ત્યારે આપણે શું અનુમાન કરીએ? કે બિનયહૂદીઓ ન્યાયપણાની શોધ કરતા ન હતા તો પણ તેઓને ન્યાયપણું, એટલે જે ન્યાયપણું વિશ્વાસથી પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થયું? પણ ઇઝરાયેલ ન્યાયપણું આપનાર નિયમશાસ્ત્રને અનુસર્યા છતાં તે ન્યાયપણાને પહોંચી શક્યા નહીં. કેમ નહીં? કેમ કે તેઓ વિશ્વાસથી નહીં પણ જાણે કે કરણીઓથી તેને શોધતા હતા. તેઓએ ઠેસ ખવડાવનાર પથ્થરથી ઠોકર ખાધી, જેમ લખેલું છે કે જુઓ, હું સિયોનમાં ઠેસ ખવડાવનાર પથ્થર અને ઠોકરરૂપ ખડક મૂકું છું, જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે શરમાશે નહીં.